அம்மத்துமா பரமத்துமா முதுமாறு வினாடிதாக
கரு நியோஜ்ய கதாநாயகத்துபணி மம மகாமார்க அமைச்சிவரே அகிட்டு காலத்துல கருப்பு வடகன கெட்டி ஹந்திமக்கரான பலாபுரத்திடுவா விசேஷ நப்பை ஹிதவாத் மஹிந்தானந்த அலுகே மெத்துபா பசுகிய சத்திய கிவா மம மகானுவர்ட்ட வசகிரி அக்கா ததால் நேகில் மம மம சபாவட தன்வன கமதி மகானூர் டிஸ்ட்ரிக்டே வெனுவேன் கரு மந்திரித்துமா மிலியன பந்தாஸ் துளசி அசூஹாயக பாரவல் அதில் அதிகம் மிலியன பந்தாஸ் துளசி அசூஹாயக பாரவல் அதில் அதிகம் மகானூர் டிஸ்ட்ரிக்ட் வித்ரான் மக்கி என்ன மத தும்பர நோ பிளீஸ் லைக் நோ ஐ ஒன்லி ரிப்ளை யூ பிளீஸ் மெததும்பர மில்லியன ஹயசி விசி தெக்காய் பன்வில மில்லியன ஹத்தலியாய் பாத்ததும்பர மில்லியன திசைய விசி துணாய் உடுதும்பர மில்லியன திசைய விசாய் மினிபே மில்லியன கசிய திசட்டாய் குண்டசாலே துல்சிய பனாய் அட்டினுவர துல்சிய தஹாட்டாய் தங்கியல கோரலே நாவலெப்திய மில்லியன துல்சிய விசிபாய் பஸ்பாய கோரலே மில்லியன திசைய அணுவாய் உடபலாத்த திசைய அணுவாய் மில்லியர் தொழுவ எக்கசிய அத்தாட்டாய் உடுநூற துல்சிய அட்டப்பாய் மில்லியன கங்கவட கோரலே எக்கசிய அணுவாய் பாத்தேவாட்ட மில்லியன பல்சிய திஹாய் ஹத்தர்லி எத்த மில்லியன ஹாசி அத்தலிஸ் பாய் அக்குரன எக்கசிய பரஸ்தரா மில்லியன பூஜா பிட்டிய துல்சிய தஹாய் மில்லியன ஹாரிஸ் பத்துவ எக்கசிய அணுவாட்டாய் மில்லியன பந்தாஸ் துல்சிய அசுஹாயாக் එතකොට මම කියන්න මම 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 කියව මම සභාවට දන්වන්න කැමති ලංකාපුරා කරපු දේවල් පොඩ්ඩ ප්ලීස් no use for ko half an hour please
ගරුවල් ගමේ මන්ත්‍රීවරු
මහාමාර්ග ඇමතිවරයා හැටියට මම වැසිකිලි ගැන කිව්ව ඔබතුමා පාරව ගැන කියන්නේ මේ මම ඔබතුමාට කිව්වේ මහනුවර මන්තිරු හතර පාරේ අපි දිගට හදාගෙන ආව හීරස්කල හන්දිය දක්වා ඔබතුමා මහාමාර්ග ඇමතිවරයා හැටියට හීරස්කල හන්දියේ ඉඳලා දුම්රිය පොළ දක්වා මන්තිරු හතරේ ඒ දෙක ඔබතුමාට කරගන්න බැරි වුණා කියන එක මම කිව්වේ ඒක පිළිගන්නවද
ඒක ඒක එතකොට බස්නාහිර පළාත වෙනුවෙන් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි බස්නාහිර පළාත වෙනුවෙන් මිලියන 5541ක් එතකොට මුළු මධ්‍යම පළාත වෙනුවෙන් දැට් ඉස් කැන්ඩි මාතලයන් නුවරළිය මිලියන 15000යි සෙන්ට් සබරගමුව මිලියන 11000යි නෝත් වෙස්ටර්න් මිලියන 14575යි නෝට් සෙන්ට්‍රල් මිලියන 10000යි ඉතින් ලංකාපුරා දකුණට දාලා තියෙනවා එතකොට මන්ත්‍රීවරුන්ට අපි දීලා තියෙනවා බිලියන 10 බිලියන් මිලියන 60 ගානේ පියා ගිවන් එම්පීස් 10 බිලියන් to do the roads they require මම මේක කියන්නේ මම ඇමතුමාගේ හකීම් ඇමතුමාගේ වෙලාව ගන්න කැමති නෑ මම මේක කිව්වේ මේ පසුගිය කාලය තුල අපි කරපු දේවල් ඒ වගේම මම හිතන්නේ උඩරට පළාත්වල ඉන්න සියලු දෙනාම බලාපොරොත්තු වෙන අධිවේගී මාර්ගය දැන් මේ අධිවේගී මාර්ගය ගැන අර්බුදයක් ඇති වෙලා තියෙනවා තුන්වෙනි කොටස ගැන නමුත් පළවෙනි කොටසයි දෙවෙනි කොටසයි අපි මේ අවුරුද්දේ අන්තිමට ඉවර කරන්න බලාපොරොත්තු වෙනවා පළවෙනි කොටස චීන සමාගම දැන් වැඩ පටන් ගන්නවා කඩවත ඉඳලා මීරිකමට මීරිකම ඉඳලා කුරුණෑගලට මේ අවුරුද්දේ අන්තිමට අවසන් වෙනවා තුන්වෙනි කොටස කොතුවැරි ඉඳලා ගලගෙදර සම්බන්ධයෙන් යම්කිසි මත යස්
අර අනුර ප්‍රියදර්ශනී අපේ මන්ත්‍රීමා
අර ඇමතුමා මේ විශේෂයෙන්ම අපේ පළාතේ ලොකු ප්‍රශ්නයක් තියෙනවා විවිධ විදිහට වන්දි ගෙවලා තියෙනවා කියලා. ඉතින් ඒ නිසා ඒ පිළිබඳව මොකක් හරි කරන්න වෙයි. මොකද හේතුව ඒක සමහර අයට අඩුවෙන් ඒ පැත්තේ පැමිණ තියෙන අනිත් පැත්තට වැඩියෙන් ගෙවලා තියෙනවා. දෙක විශාල පරිසර හානියක් වෙලා තියෙනවා. අපි ඒ ඔබතුමා එක්කත් සාකච්ඡා කරුවා විශේෂයෙන්ම මේ ගලන තැන්වල උඩින් යන්න කියලා. නමුත් ඒක කිසි දෙයක් සැලකිල්ලට ගත්තේ නැහැ. ලොකු පරිසර හානියක් වෙලා තියෙනවා විශේෂයෙන් නාරම්පුර ගහවල් ප්‍රදේශ.
මම ඔබතුමා කියන එක පිළිගන්නවා. මම ඇමතිවරයා කාලේ අපි සාකච්ඡා පැවැත්වුවා. හැබැයි අවසාන වශයෙන් මම එකක් කියනවා. දකුණු අධිවේගී මාර්ගයේ හදනකොට ගරු නියෝජ්‍ය නායක නියෝජ්‍ය කතානායකතුමනි, ඒක පාරක් වගේම ඩෑම් එකක් වතුර යටින් යන්න මාර්ග බොහොම අඩුයි. ඉතවද ඩෑම් ඒකයි ඔය දකුණු පළාතේ නිතර යට වෙන්නේ ඒකයි. ඒකෙන් අපි පාඩම් ඉගෙන ගත්තා. ඔබතුමා දන්නවා ඒකෙන් අපි පාඩම් ඉගෙනගෙන කුරුණෑගල දක්වා හදන ඒ අධිවේගී මාර්ගයේ කොටස 130ක් අපි කුළුණුවත පාර ඉදි කරන්න කටයුතු කළා කියලා වතුර බහින්න. වතුර යටින් යන්න. නෑ අවශ්‍ය දැඟල යනවා. හරි. අවශ්‍ය දැඟල අපි කරලා තියෙනවා. මොකද මම පසුගිය සතියේ ගියා මල් වතු පසුගිය මාසේ මම මල් වතු වස්කින් මහනායම හිමියන්ගේ ස්ථානයට ගියා. මොකද මම මල් පූජා කරන්න යනකොටත් මහනායම හිමියන් කෝ අධිවේගී මාර්ගය කියලා. මල් වට්ටි අතර දෙන ගම අහනකෝ අධිවේගී මාර්ගය කියලා. ඉතින් මං කිව්වා ඔබ වාසියලා ඉන්න මාත් එක්ක යන්න. මම පෙන්නුවා උන්වහන්සේලාගේ ආශිර්වාදය අපිට ලැබුණා. අපේ වර්තමාන ඇමතිවරයා ඇමතිතුමා ඒ කටයුත්ත ඉතාමත් හොඳින් කරගෙන යනවා. ස්තුතියි.
බොහොම ස්තුතියි. Honorable Sridharan, you have 20 minutes.
ගෞරව பிரதி சபாநாயகர் அவர்களே, இன்றைய தினம் பல்வேறுபட்ட தலைப்புகளுக்கு கீழே, குறிப்பாக பெருந்திருக்கல், மின்வலி போன்ற விடயங்களுக்கு கீழே உரையாற்ற கிடைத்தமைக்கு முதலில் என்னுடைய நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். சம்பந்தப்பட்ட துறை சார்ந்த அமைச்சர்களும் இங்கே இருப்பது ஒரு மகிழ்ச்சியை தருகின்றது. மிக முக்கியமாக இந்த நாட்டிலே இருக்கின்ற பல்வேறுபட்ட பிரச்சனைகளுக்கு மத்தியில் தமிழர்களுடைய அதிகமாக வாழுகின்ற பிரதேசங்கள் யுத்தத்தாலும் யுத்தத்துக்கு பின்னான பொருளாதார வல்லமைகளற்ற நிலையிலும் அவர்கள் தங்களுடைய வாழ்க்கையை கொண்டு செல்லுகின்ற ஒரு நிலையை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. அபிவிருத்தி என்ற சொற்கள் பாவிக்கப்படுகின்றதை தவிர, ஆனால் வடக்கிலும் கிழக்கிலும் தமிழர்களுடைய பிரதேசங்களிலே இந்த அபிவிருத்தியினுடைய வீதாசாரம் எந்த அளவிலே இருக்கிறது என்பதை மிக முக்கியமான ஒரு கேள்வியாக இருக்கின்றது. தங்களுடைய பாதைகளிலே அவர்கள் பயணம் செய்ய முடியாதவர்களாக இருக்கிறார்கள். குறித்த மின்சாரத்தை பெற்று அவர்கள் தங்களுடைய வசதிகளை பெருக்கிக் கொள்ள முடியாதவர்களாக இருக்கிறார்கள். அவருடைய நாளாந்த வருமானங்களிலே தொழில் வாய்ப்புகள் அற்றவர்களாக இருக்கிறார்கள். இவ்வாறான பல்வேறுபட்ட பிரச்சனைகள் அங்கு மூழ்கி போய் உள்ள ஒரு நிலையிலும் கூட நாட்டிலே இருக்கின்ற ஜனாதிபதி ஒருவிதமான கருத்தை முன்வைக்கின்றார். பிரதமரும் அவரோடு இணைந்த அமைச்சர்களும் ஒருவிதமான கருத்துக்களை முன்வைக்கிறார்கள். இருக்கின்ற ஏனைய துறை சார்ந்த தலைவர்கள் அல்லது அமைச்சர்கள் வெவ்வேறு விதமான கருத்துக்களை முன்வைக்கிறார்கள். இந்த நாட்டிலே இது ஒரு சாபக்கேடாக அல்லது ஏற்றுக்கொள்ள முடியாத ஒரு விடயமாக முன்வைக்கப்பட்டு கொண்டு போவதைத்தான் நாங்கள் இந்த இடத்திலே அவதானிக்கிறோம். ஐரோட் ப்ரொஜெக்ட் என்பது இந்தா ஆரம்பிக்கப்படுகிறது, நாளை ஆரம்பிக்கப்படுகிறது என்று 3 வருடங்களாக சொல்லப்படுகிறது. நாங்களும் இதற்காக ஆர்டிஏ ஆபீசருடைய வீதி அபிவிருத்தி அதிகார சபைக்கு ஏறி இறங்காத நாட்கள் இல்லை. நேற்றும் நான் அமைச்சர் கௌரவ கபீர் காசிம் அவர்களோடு பேசுகிற பொழுது சொன்னார், இந்தா நாங்கள் ஜூன் மாதம் தொடங்குகிறோம் என்கிறார். சென்ற வருடம் சொன்னார்கள், சென்ற வருடம் ஜூன் மாதம் என்றார்கள், இந்த வருடம் ஜனவரி என்றார்கள், இந்த வருடம் மே மாதம் 8ஆம் தேதி இன்னோகிரேஷன் புரோகிராம் என்றார்கள். இப்பொழுது நேற்று அவர் சொன்னார், இது ஜூன் மாதம் என்று சொல்கிறார். இது ஜூன் மாதமும் நடக்கக்கூடிய அளவுக்கு எந்த வாய்ப்புகளையும் இந்த ஐவிதி திட்டத்திலே நாங்கள் காண முடியவில்லை. ஆசிய அபிவிருத்தியின் வங்கியினுடைய நிதியீட்டத்தினூடாக இலங்கையினுடைய ஊவா மாகாணம் மேல் மாகாணங்களிலெல்லாம் வேலை திட்டங்கள் நிறைவேற்றிவிட்டன. இப்பொழுது கிழக்கு மாகாணத்திலே வேலை நடைபெறுகிறது. அது முடிந்தால்தான் வடக்கு கிளை வருவோம் என்று சொல்கிறார்கள். பாதிக்கப்பட்ட வீதிகள் இல்லாத பிரதேசம் வடக்கு. குறிப்பாக இந்த வெள்ளம் நடந்த வெள்ள அனர்த்தம் காரணமாக கிளிநொச்சியும் முல்லைத்தீவும் கடுமையாக பாதிக்கப்பட்டது. பாதிக்கப்பட்டு அந்த வீதிகளை திருத்துவதற்காக பல மில்லியன் ரூபாய்கள் கணக்கிடப்பட்டு அதனுடைய திட்டங்கள் 5,208 மில்லியன் ரூபாவுக்கான அழிவுக்குரிய விடயங்கள் அனர்த்த முகாமைத்துவ அமைச்சுக்கு அனுப்பியும் கூட இதுவரை கிளிநொச்சி மாவட்டத்தில் ஒரு வீதி வெள்ள அனர்த்தத்தால் பாதிக்கப்பட்ட வீதி என்ற பெயரிலே திருத்தப்படவில்லை என்பது மிக மிக மனவருத்தத்துக்குரிய விடயம் என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். இவ்வாறான ஒரு நிலையிலே இந்த விடய தலைப்புகளுக்குள்ளே வருகின்ற விடயங்களுக்கு எவ்வாறு நாங்கள் வாக்களிக்க முடியும்? வாக்களிப்பதனால் என்ன எங்களுக்கு நடைபெற்று முடிகிறது? வடக்கிலும் கிழக்கிலும் இருக்கின்ற வீதிகளை திருத்தி அமைப்பதிலே இவ்வளவு கால மெத்தன போக்குகள் மேற்கொள்ளப்படுகின்றது மிக வேதனையான விஷயம். அதனை விட குறிப்பாக இலங்கையிலே நெடுந்தீவு என்பது ஒரு தனியான பிரதேச செயலாளர் பிரிவு, ஒரு தனித்தீவு. அதற்கான பயணம் செய்வதென்றால் கடல் வழி பயணம்தான் இருக்கிறது. கடலிலே அங்கு வடதாரகை என்கிற ஒரு சிறிய கப்பல் மூலமாக பயணம் மேற்கொள்ளப்படுகிறது. அந்த கப்பலை கடற்படையினர்தான் இயக்குகிறார்கள். ஆனால் அது பெயரளவிலே வீதி அபிவிருத்தி அதிகார சபைக்கு கீழே இருப்பதாக சொல்லப்படுகிறது. நெடுந்தாரகை என்பது இப்பொழுது அங்கே இருக்கின்ற வடக்கு மாகாண சபைக்கு கீழே அதனுடைய உள்ளூராட்சி திணைக்களத்துக்கு கீழே செயல்படுத்தப்படுகிறது. இடையிலே அது ஓடும் ஓடாமல் விடும் சரியான பாதுகாப்புக்குரிய ஒரு களமாக இன்னும் அது கொள்ளப்படவில்லை. ஏற்கனவே நீண்ட காலமாக அந்த நெடுந்தீவு பயணத்தில் ஈடுபட்டுக் கொண்டிருக்கிற குமுதினி படகு இப்பொழுது அதனுடைய மூப்படைந்து வயதடைந்த நிலையிலே காணப்படுகிறது. நவீனமான ஒரு இயந்திரம் அதற்கு பொருத்தி அதனை புனரமைப்பு செய்யுங்கள் என்று பல தடவைகள் கோரிக்கைகள் முன்வைக்கப்பட்ட பொழுதும் கூட அது கருத்தில் எடுக்கப்படாமல் இருப்பதும், அதற்குரிய அமைச்சராக கௌரவ கபீர் காசிம் அவர்களே இருக்கின்றார், வீதி அபிவிருத்தி அதிகார சபைக்குத்தான் அது சொந்தமானதாக இருந்தும் கூட அது கருத்தில் எடுக்கப்படாமல் இருப்பது கவலை அளிக்கிறது. மிக முக்கியமாக அதுக்கு ஆகக்கூடியது 35 மில்லியன் ரூபாக்களோடு அதனுடைய இயந்திரத்தை பொருத்தி அதனை புனரமைக்க முடியும். அவ்வாறான ஒரு குமுதினி படகு பயன்படுத்தப்பட முடியாத நிலையிலே இருக்கிறது. இதனை உடனடியாக ஒரு கவனத்தில் எடுத்து நெடுந்தீவினுடைய பிரதான போக்குவரத்து பயணத்தினுடைய களமாக இருக்கின்ற ஒரு வரலாற்று முக்கியத்துவம் வாய்ந்த அந்த குமுதினி படகினை திருத்துவதற்கு அமைச்சர் கௌரவ கபீர் காசிம் அவர்கள் ஒரு நல்ல முடிவை இன்று அறிவிக்க வேண்டும் என்பதை நான் இந்த சபையிலே அவரிடம் நான் முன்வைக்கிறேன். மிக முக்கியமாக இந்த பாதைகளுடைய பயணங்களை நாங்கள் சொல்லுகின்ற அதே நேரம் யாழ்ப்பாணத்தில் இருக்கின்ற ஊர்காவற்துறை காரை நகரை இணைக்கின்ற பிரதான பாலம், அதே நேரம் முல்லைத்தீவில் இருக்கின்ற வட்டுவாகல் பாலம், இவை இதுவரை பல தடவைகள் சொல்லப்படுகிறது. இது ஆடிஏக்கு சொந்தமானது, வீதி அபிவிருத்தி அதிகார சபைக்கு சொந்தமானது. வீதி அபிவிருத்தி அதிகார சபையினுடைய சேர்மன் நிகால் சூர்யாராச்சி அவரோடு இணைந்தவர்கள் இந்த சபைக்கு வந்திருப்பார்கள் என்று நான் கருதுகிறேன். அவர்கள் எங்கோ இருந்து அவதானிப்பார்கள். அவர் சேர்மன் மிகவும் நல்லவர், பேசக்கூடியவர். ஆனால் அவரால் செயல்படுத்துவதற்கான நிதி இல்லை என்பதைத்தான் அவர் பலமுறை குறிப்பிடுகின்றார். இவ்வாறான இந்த மிக முக்கியமான ஊராத்துறை காரணகருக்கான பாலம், அதே நேரம் முல்லைத்தீவு வட்டுவாகல் பாலம் நீண்ட நாட்களாக பேசப்பட்டு கூட இன்று வரை கை வைக்கப்படாத பாலங்களாக இருக்கின்றது மிக மிக வேதனைக்குரிய ஒரு விடயம். இதனை இந்த அரசாங்கம் பல தடவைகள் பேசுகின்றார்கள், பல தடவைகள் சொல்லுகிறார்கள், நான் நிதி ஒதுக்கியிருக்கிறோம் என்று சொல்லுகிறார்கள், யாழ்ப்பாணம் மானிப்பாய் வீதியை காசு ஒதுக்கியிருக்கிறோம் என்கிறார்கள். ஆனால் இதுவரை டெண்டர் கோல் பண்ணி வேலைக்கான ஆயுத்தங்கள் இருக்கிறதா என்று கேட்டால் இல்லை. அதேபோல அராலி வேலனை புங்குடுதீவு குறிகட்டுவான் வரையான பாதைக்கு 12,000 மில்லியன் 2016 வரவு செலவு திட்டத்திலே ஒதுக்கப்பட்டதாக வரவு செலவு திட்டத்தில் சொல்லப்பட்டது. ஆனால் இதுவரை வேலை நடக்கவில்லை, அதற்கான கூறுவிலை கோரப்படவில்லை. அல்லைப்பட்டி மண்டதீவு இணைப்பு வீதி இந்தா நாங்கள் செய்து விட்டோம் என்று சொன்னார்கள், ஆனால் இதுவரை அந்த வீதியினுடைய செயல்பாடுகளில் கை வைக்கப்படவில்லை. இவ்வாறு பல வீதிகள், பொன்னாலை பருத்தித்துறை வீதி, எழுதுமட்டுவாழ் நாகர்கோயில் வீதி, ஆடியே வீதி அபிவிருத்தி அதிகார சபைக்கு சொந்தமான வீதிகள், இந்த வீதிகளை இதுவரை கை வைக்கப்படாமல் இருக்கின்ற இந்த சூழலை நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். மிக மக்கள் புலங்குகின்ற, அதிகமான மக்கள் பாவிக்கின்ற இந்த பாதைகள் பயணம் செய்ய முடியாதவாறு மிக மோசமாக இருக்கின்றன. கிளிநொச்சி மாவட்டத்தில் இருக்கின்ற 27 கிராம அலுவலர் பிரிவுகளைச் சேர்ந்த கிட்டத்தட்ட 60,000 மக்கள் வாழுகின்ற முருகண்டி அக்கராயன் அம்பலப்பெருமாள் சந்தியில இருந்து குறிப்பாக ஆனை விழுந்தான் வன்னேரிக்குளம் ஜெயபுரம் பல்லவராயன் கட்டு கிராஞ்சி வேரவில் வரையான பிரதானமான ஒரு பாதை பல ஆண்டுகளாக பேசப்பட்டும் இதுவரை கை வைக்கப்படாத பாதையாக இருக்கின்றது. எத்தனை முறைகள் இந்த சபையிலே சொல்லப்பட்டிருந்தாலும் பலருக்கு கடிதங்கள் எழுதியிருந்தாலும் ஆடியே சொல்லுவார்கள் அது ஆடிக்கு சொந்தம் என்பார்கள். ஆடியை கேட்டால் அவர்கள் சொல்லுவார்கள் வீதி அபிவிருத்தி திணைக்களம் இப்பொழுது எங்களிடம் காசு இல்லை என்கிறார்கள். மாகாணத்துக்கு அரசாங்கம் காசு ஒதுக்கவில்லை அதனால் நாங்கள் அதனை செய்யவில்லை என்கிறார்கள். இவ்வாறு கிளிநொச்சியிலே உள்ள பல வீதிகள் கௌதாரி முனைக்கு செல்லுகின்ற பிரதான பாதை கட்டைக்காடு பேப்பாரப்பட்டிக்கான பிரதான பாதை இந்த பாதைகள் எல்லாம் அவ்வாறே கிடப்பில் இருக்கின்றது. மிக முக்கியமாக உருத்திரபுரம் ராமநாதபுரம் செல்லுகின்ற பாதைகள் எல்லாம் கேட்டால் ஐரோட் ப்ராஜெக்டிலே இருக்கிறது என்று சொல்கிறார்கள். எதுவுமே இதுவரை நடக்கவில்லை. ஆகவே அரசாங்கத்தினுடைய இந்த பயணத்திலே கௌரவ அமைச்சர் கபீர் காசிம் அவர்களும் சரி அவருக்கு கீழே இருக்கின்ற தலைவர் நிகால் சூர்யாராட்சி அவரோடு இணைந்த குழுவினர் இந்த வெள்ளத்திற்கு கூட அமைச்சர் கபீர் காசிம் அவர்கள் நான் வெள்ளத்துக்கால் பாதிக்கப்பட்ட வீதிகளை கொடுத்த பொழுது சொன்னார் ஈச் ரோட்டுக்கு நான் ஒவ்வொரு பாதைக்கும் 2 மில்லியன் படி 40 வீதிகளுக்கு நான் ஏதோ ஒரு வகையிலே காசு தருகிறேன் என்று சொன்னார். வெள்ளம் இப்பொழுது காய்ந்து வறட்சி வந்து விட்டது ஆனால் வீதி அதே கிடங்கும் பள்ளவுமாக வெள்ளத்தில் பாதிக்கப்பட்ட நிலையிலேயே காணப்படுகிறது. அனர்த்த முகாமைத்துவ அமைச்சரால் கிளிநொச்சிக்கு வருகை தந்தார்கள் ஆனால் இதுவரை அனர்த்தத்துக்காக ஒரு வீதியை கூட அவர்களால் செய்ய முடியவில்லை என்ற இந்த கவலையை நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். மிக மிக முக்கியமான இந்த பாதைகள் நிராகரிக்கப்பட்டிருப்பதும் இவை கவனத்தில் எடுக்கப்படாமல் இருப்பதும் மிக கவலைக்குரிய ஒரு விஷயமாகும். இந்த இடத்திலே மிக முக்கியமாக அமைச்சர் ரவி கருணாநாயக்கா அவர்கள் கௌரவ இந்த இடத்தில் இருக்கின்ற நேரத்திலே நான் உங்களிடம் ஒரு விடயத்தை முன்வைக்கிறேன். கிளிநொச்சியிலே ஐயா ஒரு பெரிய பெட்ரோலிய குதம் இருந்தது. அனுராதபுரத்தில் இருப்பது போல கிளிநொச்சி போலீஸ் நிலையத்துக்கு பக்கத்திலே பெரிய ஒரு பெட்ரோலிய குதம் இருந்த காணி இருக்கிறது. அந்த பெட்ரோலிய குதம் இருந்த காணியிலே இன்று அரசாங்கத்துக்கு சார்பாக இருக்கின்ற ஒரு பாராளுமன்ற உறுப்பினர் ஜனாதிபதியினுடைய கைப்பிள்ளை ஒருவருக்கும் அதே நேரம் மஹிந்த ராஜபக்ச அவர்கள் ஜனாதிபதியாக இருந்த காலத்திலே அவருடைய அமைச்சராக இருந்த ஒருவரும் இணைந்து ஒரு பெட்ரோல் நிலையத்தை செட்டை உருவாக்கி இருக்கிறார்கள் அதிலே. ஆனால் அந்த பெட்ரோலிய குதம் இதுவரை புனரமைக்கப்படவில்லை. நீங்கள் கிளிநொச்சி வருகிறீர்கள் நான் இல்லாத நேரம் வருகிறீர்களோ இன்னும் எனக்கு தெரியாது ஆனால் வந்து போகிறீர்கள். ஆனால் அந்த பெட்ரோலிய குதத்தை இதுவரை புதுப்பித்து கட்டி அந்த இடத்திலே எரிபொருட்களை தேக்கி சுத்திகரித்து ஏனைய இடங்களுக்கு வழங்கக்கூடிய அந்த அளவு நிலம் இருந்தும் இதுவரை கை வைக்கப்படவில்லை என்பதை நான் இந்த இடத்திலே உங்களுக்கு குறிப்பிட விரும்புகிறேன். ஏன் இதுவரை அவை கை வைக்கப்படவில்லை என்பதை
The member is bringing forward a petroleum station. It doesn't come under my purview. It is Mr. Kabir Hashim.
Right. Thank
I'm
you.
Sorry, I was in Kilunochi, but I'll certainly...
மன்னிக்கவனம் நான் அவருக்குரியதான் கபீர் காசிம் அவர்களுக்குரியதான் அவர் இதில் இருந்தார் நான் பேசுகிற பொழுது ஆனால் அவர் வெளிக்கிட்டு சென்று விட்டார். அதான் அமைச்சர்கள் ஒரு அமைச்சருடைய தலைப்பு விஷயம் நடக்கிற பொழுது இருந்தால் இந்த விடயங்களுக்கு பதிலளிக்கக்கூடியதாக இருக்கும் என்று நான் நினைக்கிறேன். ஆகவே இந்த இடத்திலே அமைச்சருடைய அவருடைய செயலாளர் ஏனையவர்கள் இருப்பார்கள் இருந்தால் இந்த கிளிநொச்சியிலே இருந்த பெட்ரோலிய குதத்தை அந்த இடத்திலே அமைப்பதற்குரிய விடையை அமைச்சர் என்று இந்த சபையிலே தெரிவிக்க வேண்டும் என்பதை நான் இந்த இடத்திலே குறிப்பிடுகின்றேன். அதே நேரம் பெட்ரோலிய வளத்துறை அமைச்சரான அவரிடம் மிக முக்கியமாக பல பலநோக்கு கூட்டுறவு சங்கங்கள் தங்களுடைய பெட்ரோல் நிலையங்களுக்காக எரிபொருள் நிரப்பு நிலையங்களுக்காக விண்ணப்பங்களை செய்திருந்தாலும் அவை வழங்கப்படாமல் இழுத்தடிக்கப்படுகின்றது. குறிப்பாக பச்சிலைப்பள்ளி பல்நோக்கு கூட்டுறவு சங்கத்திற்கு ஒரு பெட்ரோல் எரிபொருள் நிரப்பு நிலையம் இருந்தது. அதனுடைய இடம் பிரச்சனை காரணமாக அவர்கள் நீண்ட நாட்கள் போராடி இப்பொழுது வேற இடத்தை தெரிவு செய்திருந்த பொழுதும் அந்த அனுமதியை வழங்குவதிலே இப்பொழுதும் இந்த பெட்ரோலிய வளத்துறை அமைச்சு இழுத்தடிப்புகளை செய்து வருகின்றது. ஆனால் அதே நேரம் பச்சிலைப்பள்ளி பிரதேச செயலகத்தினுடைய பிரிவுக்குள்ளே ஒரு தனியாருக்கு எரிபொருள் நிரப்பு நிலையம் வழங்கப்பட்டிருக்கிறது எந்தவித இடையூறும் இன்றி. அதேபோல தர்மபுரம் புளியம்பொக்கனை சந்தியிலே கரைச்சி வடக்கு பல்நோக்கு கூட்டுறவு சங்கத்துக்கான ஒரு எரிபொருள் நிரப்பு நிலையமும் உருத்திரபுரம் கூலாவடியில் கரச்சி தெற்கு பல்லவ கூட்டுறவு சங்கத்துக்கான ஒரு எரிபொருள் நிரப்பு நிலையமும், வட்டக்கட்சியில் கரச்சி கிழக்கு பல்லவ கூட்டுறவு சங்கத்துக்கான ஒரு எரிபொருள் நிரப்பு நிலையமும் அமைப்பதற்கு விண்ணப்பங்கள் கொடுக்கப்பட்டிருந்தும் கூட இதுவரை அவைக்கான அனுமதிகள் வழங்கப்படவில்லை என்பது மிக மிக துரதிருஷ்டவசமான. ஒரு சங்கங்களுக்கு ஊடாக பல பேருக்கு வேலை வாய்ப்புகளை வழங்குகின்ற பலநோக்கு கூட்டுறவு சங்கங்களுடைய நிலைமைகளிலே அவை புறக்கணிக்கப்பட்டிருக்கின்ற நிலைமை ஏன் அவ்வாறு செய்யப்பட்டது என்பது தெரியவில்லை. தயவு செய்து கௌரவ அமைச்சர் அவர்களே, இதனை இந்த இடத்திலே நீங்கள் கருத்திலே எடுத்து இவற்றுக்கான அனுமதிகளை வழங்குவதற்கான முயற்சிகளை மேற்கொள்ளுமாறு நான் இந்த இடத்திலே கேட்டுக் கொள்கின்றேன். அதே நேரம் கிளிநொச்சியிலே இருக்கின்ற பூநகரி பிரதேசத்திலே கௌரவ அமைச்சர் ரவி கருணாநாயக்க அவர்களுடைய விடயம் இது என்று நான் நினைக்கிறேன். எரிபொருள் நிரப்பு நிலையம் சுரை இந்த மின்சாரம் சம்பந்தமான விடயத்திலே ஏற்கனவே பல்வேறுபட்ட விடயங்கள் இருக்கின்றன. இந்த மின்மானி வாசிப்பாளர்கள் நீங்களே முதல் முதல் சொன்னீர்கள், இந்த மின்மானி வாசிப்பாளர்களை நாங்கள் தமிழ் தெரிந்தவர்களை நியமித்து தருகிறோம் என்று இதுவரை நடைபெறவில்லை. ஆனால் இப்பொழுதும் அங்கே இருக்கின்ற பலர் சிங்கள மொழி தெரிந்தவர்கள் அல்லது தமிழ் மொழி தெரியாதவர்கள் தான் அங்கு இருக்கிறார்கள். இது அங்கு பலவாறாக நடைபெற்றுக் கொண்டிருக்கிறது. கௌரவ அமைச்சர் வஜிர அபயவர்தன கூட சாரதிகளையும் அலுவலக உதவியாளர்களையும் அங்கே நியமிக்கிறார். சிங்களவர்களை, அதாவது சிங்கள மொழி தெரிந்தவர்களை மட்டும், தமிழர்களை நியமிக்கிறார் இல்லை. நேற்று அவருக்கு எதிராக வாக்களிக்க வேண்டிய மனநிலை கூட தமிழ் தரப்புக்கு ஏற்பட்டதுக்கான காரணமும் அவருடைய செயல்பாடுகளில் இருக்கின்ற குறைபாடு. ஆனால் நீங்கள் கொஞ்சம் புரிந்துணர்வு உள்ளவர், தயவு செய்து இதனை எந்த வழியிலே தீர்க்கலாம் என்பதை.
We will certainly correct that. We know that there's 164 single speaking meter readers in the north and the east, and we have consulted with you and your colleagues, and we will correct this within the next month. And also I was there in Vavuniya, Kilinochi, Poonareen, Jaffna, all these areas, and we find that it is selected to one particular district. We will be transferring them and ensuring that Tamil speaking people will represent your request. There's one other problem that was there. Owing to the fact that the meter readers have suddenly come now, you have got a bill which was there for 2 years, suddenly given in 1 day. We will ensure that that is deferred over a period which will be an easy payment system, and do not worry about that. We are communicating to the consumers. We have an excellent DGM there, Mr. Gunatilaka. He is personally looking into that matter. So we will certainly correct that.
வடக்கு மாகாணத்துக்கான மின்சாரத்துறைக்கான பிரதி பணிப்பாளராக இருக்கின்ற குணதிலக அவர்களை நான் ஒரு சிங்கள பொதுமகனாக நான் பார்க்கவில்லை. அவர் மனிதாபிமானம் மிக்கவர், நேர்மையான முறையிலே தன்னுடைய பணியை ஆற்றுகின்ற ஒரு நல்ல உத்தியோகத்தர். அவர் கடந்த காலங்களில் கூட மிக நேர்மையாக பணியாற்றியோர். இப்பொழுதும் அவருடைய நேர்மைத்தன்மையில் எந்த கேள்வியையும் நான் கேட்க விரும்பவில்லை. ஆகவே அந்த வகையில், ஆனால் சில விடயங்கள் இப்பொழுதும் இருக்கின்றன. கிளிநொச்சியிலே மின்சாரம் வழங்கப்பட வேண்டிய இடங்கள், பல இடங்களில் மின்சாரம் வழங்குவதிலே தடங்கல்கள் இருக்கின்றன. அந்த மக்களிடம் பணம் கேட்கிறார்கள். பணத்தை கூட நான் 150 பேருக்கு மீள்குடியேற்ற அமைச்சுக்குள்ளால் நிதி பெற்றுக் கொடுத்த பொழுது, அதுக்கு இன்னும் அந்த நிதியை சரியான முறையிலே பல தடங்கல்களூடாக அவர்கள் பெற முடியவில்லை, செய்யவில்லை என்கிறார்கள். ஆனால் தயவு செய்து கௌரவ அமைச்சர் அவர்களே, விரைவாக அந்த இணைப்பு செய்ய வேண்டிய வீடுகள் 300 மேற்பட்டது இருக்கின்றது. அதற்கு பல இடையூறுகள், மின்சார திணைக்களத்திடம் மின்சார சபையிடம் பணம் இல்லை என்கிறார்கள். அந்த பணத்தை வழங்குவதற்கு நீங்கள் உதவி செய்ய
வேண்டும்.
Deputy Speaker, on the members' request, we were there 2 weeks ago. Almost 60% of them do not want electricity owing to the fact that payment problem. But if you allocate funds or you make a request, less than 2 months, all of them will be electrified, because we have taken that as a policy. So please do not have any worry. But the problem is the consumer. He, owing to the fact that it is sometimes well beyond his ability to pay, he has refused getting the electricity connection. But if you tell me today, I will instruct you.
Honourable Member, you have 3 more minutes, sir.
அந்த பண பிரச்சனையை தீர்ப்பதற்கு தான் மிக முக்கியமாக கௌரவ அமைச்சர் அவர்களே ஒரு முடிவு எட்டப்பட வேண்டும் என்பதை நான் இந்த இடத்திலே கேட்கிறேன். இன்னும் ஒரு விடயம், நீங்கள் கௌரவ அமைச்சர் ரவி கருணாநாயக்க அவர்களே, நீங்கள் உங்களுடைய கருத்திற்கு தான், பூநகரி பிரதேசத்தினுடைய கௌதாரிமுனை பகுதிகளிலே 4500 ஏக்கர் காணியிலே நீங்கள் காற்றாலைகள் மூலம் மின்சாரத்தை உற்பத்தி செய்தல் மற்றும் சோலார் பவர் மூலம் மின்சாரத்தை உற்பத்தி செய்கின்ற விடயங்களை முன்னெடுத்திருக்கிறீர்கள். நான் அன்றைய தினம் அந்த கூட்டத்திலே கலந்து கொள்ளவில்லை, நான் நாட்டில் இருக்காத காரணத்தினால் நான் ஒரு 2 நிமிஷம் பேசிய விற்பாடு. அந்த காற்றாலைகளின் மூலம் மின்சாரம் பெறுகின்ற விடயத்திலே சோலார் பவர் மூலம் மின்சாரம் பெறுவதிலே மக்கள் இன்னும் எதிர்ப்புகளை தெரிவிக்கவில்லை. அது நீங்கள் சோலார் வயல்கள் மூலமாக பெற்றுக் கொள்வதிலும் ஆதரவு இருக்கின்றது. ஆனால் காற்றாலைகள் மூலம் மின்சாரம் பெறுவதிலே அங்கு இருக்கின்ற அந்த கௌதாரி முனை என்பது கிளிநொச்சி மாவட்டத்திலே மண்மேடுகள், இலங்கையிலேயே மணல் உள்ள ஒரு இயற்கை வளம் பொருந்திய ஒரு இடம். காற்றாலைகள் பொருத்தப்பட்டால் அந்த மணல் இல்லாமல் போகும். நீர் சூடு காற்றில் ஏற்படுகிற சூடு காரணமாக மீன் வளங்களின் உற்பத்தி இல்லாமல் போகும். அங்கே இருக்கின்ற குடிநீர் வளம் இல்லாமல் போகும். நிலத்தில் இருக்கின்ற பல்வேறுபட்ட அங்கு வாழ முடியாத அந்த குடும்பங்கள் வெளியேற வேண்டிய ஒரு துர்பாக்கிய நிலை ஏற்படும் என்கிற பல்வேறுபட்ட எண்ணங்கள் அந்த மக்களிடம் இருக்கின்றன. நான் அந்த மக்களோடு வந்த பொழுது பேசிய பொழுது அவர்கள் ஒரு எதிர்மனப்பாங்கோடு காணப்படுகிறார்கள். ஆகவே இது பற்றி ஒரு விஞ்ஞான சரியான விளக்கங்கள் வழங்கப்பட வேண்டும். அந்த அடிப்படையில் தான் இதற்கு ஒரு முடிவு எட்டப்பட வேண்டும் என்பதையும் நான் இந்த இடத்திலே உங்களை
கேட்டுக்கொள்கிறேன். டெபியூட்டி ஸ்பீக்கர், once again I could mention, yes, there's 4,400 acres there in the Puneri area, but it's not landmine free. We were there, we visited the dash, the armed three forces were all there with your entire team, and I'll certainly go along with you once again in order to correct those things. But the private land, which is 1,500, and only 22 people are living in that area, if you can facilitate, we can certainly do a quicker wind power generation that is there. But people don't want to basically give in thinking that they can get a better rate now, later than now. So if you can facilitate, it will be greatly appreciated. The government land and the non-declared land, we are gazetting and taking it, and we'll ensure that that's a corridor for wind power and a hybrid version of solar.
Honourable Member, you have to conclude now, please.
Yes, 2 minutes.
Not okay, 2 minutes, our, you have to conclude now.
அவர்களே, இந்த விடயத்திலே மிக ஆழமாக ஆலோசிக்கப்பட வேண்டும். அந்த மக்களுடைய மனங்கள் பாரம்பரியமாக வரலாற்று ரீதியாக அந்த மண்ணிலே வாழுகின்ற மக்களுடைய வாழ்க்கை சீரழிக்கப்படக்கூடாது, அவர்கள் எழும்பி செல்லக்கூடாது. ராணுவமோ படையினரோ முப்படையினரோ அந்த இடத்தை ஆக்கிரமித்து தான் இருக்கிறார்களே தவிர அவர்களுக்கு வழங்கப்பட்ட இடமல்ல. அந்த இடங்களில் இருக்கிற காணிகள் தமிழர்களுக்கு சொந்தமானவை, அது ஒரு வரலாற்று அடையாளங்களை கொண்டவை, சுற்றுலா பயணிகளை கவருகின்ற இடங்கள். ஆகவே அந்த காணி மாகாண சபைகளுக்கு சொந்தமானது. அந்த காணிகளை வலுக்கட்டாயமாக பறிக்கிற பொழுது ஒருபுறம் மக்களிடம் எண்ணம் வருகிறது, மகாவலி ஊடாக காணிகளை பறிக்கிறார்கள், இங்காலே இவ்வாறான திட்டங்கள் ஊடாக காணிகளை பறிக்கிறார்கள், நாங்கள் இருப்பதற்கு இடமில்லை, வனவளத் திணைக்களம் காணியை பறிக்கிறது, வைல்ட் லைஃப் டிபார்ட்மெண்ட் காணியை பறிக்கிறது, அங்கு மக்கள் வாழ முடியாமல் இருக்கிறது என்ற எண்ணம் வருகிறது. இதனை மிக நிதானமாகவும் ஆழமாகவும் யோசித்து
நிதானமாக
உறுதிப்படுத்தி இதற்கு விடை காண வேண்டும் என்பதை நான் தங்களிடம் தயவாக கேட்டுக் கொள்கின்றேன்.
தேங்க்யூ. ගරු අජිත් පෙරේර අමාත්‍යතුමා ඉන්නු. ගරු එසේ මරික්කාර මන්ත්‍රීතුමා. ගරු කබීර් හෂිම් අමාත්‍යතුමා. ඔබතුමා උදේ වරුවේ විනාඩි කීයක් ගන්නවද ගරු අමාත්‍යතුමා?
විනාඩි 15ක් විතර ගන්නේ.
හරි. බොහොම ස්තුතියි.
මුලාසනේ උඩ මන්ත්‍රීතුමනි විශේෂයෙන්ම තව විනාඩි 5ක් විතර වැඩි කරලා දෙන්න පුළුවන් නම් පසුව ඒක වැදගත් වෙනවා.
ඔබතුමානි විනාඩි 15ක් උදේ වරුවේ ගන්නවා, හවස් වරුවේ විනාඩි 10ක් කරගන්නවා.
මුලාසනේ උඩ ඉන්න ගෞරව මන්ත්‍රීතුමනි දිවයින මේ මේ අද විශේෂයෙන්ම මගේ අමාත්‍යංශ මහමාර්ග සහ මාර්ග සංවර්ධන සහ ඛනිජ තෙල් සම්පත් අමාත්‍යංශයේ මේ වැයශීර්ෂය පිළිබඳව කතා කිරීමට මම විශේෂයෙන්ම සීමිත කාලයක් තුළ උපරිමේ මේකේ තොරතුරු ලබා දෙන්න මම බලාපොරොත්තු වෙනවා. මහමාර්ග හා මාර්ග සංවර්ධන ගැන කතා කරන විට විශේෂයෙන්ම මේකේ විශේෂයෙන්ම පොදු ජනයාගේ හිතේ ඇති වෙලා තියෙන්නේ මෙය චිත්‍රය තමයි. මෙය යකඩයි තාරයි කොන්ක්‍රීටුයි සිමෙන්ති සමග වැඩ කරන භෞතික යටිතල සපයන අමාත්‍යංශයක් කියලා. අපි අපේ අමාත්‍යංශයේ දැක්ම ගැන වෙනසක් වෙනස් විදියකට අපි හිතනවා. අපි හිතනවා මේක අපි සමාජ යටිතල පහසුකම් වර්ධනය කිරීමට රුකුලක් කරගන්න පුළුවන් අමාත්‍යංශයක් කියලා තමයි අපි දකින්නේ. විශේෂයෙන්ම පාසල් යන දරුවා, වැඩපොළට යන දෙමව්පියන්, පන්සල පල්ලිය කෝවිලේ පූජකතුමන්ලා වගේ පොදු සමස්ත ජනයාට පහසුවෙන් ගමන් බිමන් යන්න, රටේ මාර්ග ජාලය පුළුල් කරන්න, පුනරුත්ථාපනය කරන්න, දිවයින පුරාම ග්‍රාමීය සිට නගරබද මාර්ග දියුණු කරන්න අපි කඩිනම් වැඩසටහනක් ආරම්භ කර ඇත කියන එක මම විශේෂයෙන්ම සතුටෙන් කියන්න කැමතියි. ඒ අනුව அப்பி மே வசரே சிட்டு அப்பே
பௌத்திய
கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் சபையிலே இல்லாத நேரம் நான் உங்களிடம் சில கோரிக்கைகளை முன்வைத்திருக்கிறேன்.
That's not a point of order. He will answer your question.
Garu Mantitumani, Mama Mage Uttaradima Avastavedi Vina Avasanedi, Esiolma Pasnolo Uttaradena Kalavila Sima Vila Tienanisa. Iano Api Mevasaresita Ape Bautika Yatitala Sangwardanea, Samaja Yatitala Sangwardaneta Baddakaran, Api Bala Porotueno, Pasal Yana Darua Mahapare Kale Gatakaraneka, Demaupio Vedakarana. වැඩට යනකොට මහපාරේ කාලේ ගත කරන එකයි අපි ඉලක්ක කරලා ඒ කාලය අඩු කරන්න අපි බලාපොරොත්තු වෙනවා. ඒ වැඩපිළිවෙල තමයි අපේ තේමාව හැටියට අපි පාවිච්චි කරන හදවත් යාකරන රන්මාවත් කියන වැඩසටහන. අපි බලාපොරොත්තු වෙනවා මේ රන්මාවත් වැඩසටහන දීපව්‍යාප්තව ක්‍රියාත්මක කරන්න. ජාතික මහමාර්ග ජාලයේ සමස්ත දිග කිලෝමීටර් 12379 79ක් පමණ තියෙනවා. අපි ඒකේ ඒ වගේම පළාත් සභා සහ ග්‍රාමීය පාරවල් සඳහාත් අපි ඉහත අරමුණ ඉටු කරන්න දියුණු කිරීමට කටයුතු කරන බව මම විශේෂයෙන්ම කියන්න කැමැති. ඒ අනුව අපි දැන් මේ පෞගිය කාලේ අපේ ප්‍රතිපාදන වලින් අපි උපරිමේ වැඩ කරලා තියෙනවා. මේ වසරේ අපිට බිලියන 175ක් අයවැයෙන් අනුමත වෙනවා වගේම විශේෂයෙන්ම ගරු අග්‍රාමාත්‍යතුමා ගේ ඒ වගේම මුදල් ඇමතුමාගේ මැදිහත් වීමෙන් තව බිලියන 10ක් රන්මාවත් වැඩසටහනට වෙනම අනුමත කරලා තියෙනවා. අපිට විශේෂයෙන්ම දෙපළට අපේ ස්තුතිය පුද කරන්න කැමැති. ඒ අනුව මේ රන්මාවත් යා මේ හදවත් යාකරන රන්මාවත් වැඩසටහන අපි ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු වෙනවා. 2009 වසරේ 19 වසරේ සිට අපි බලාපොරොත්තු වෙනවා හදවත් යාකරන රන්මාවත් වැඩසටහන යටතේ දිවයින පුරාම පළවෙනි වටේට සියලුම මැතිවරණ කොට්ටාසවලට රුපියල් මිලියන 80ක් වෙන් කරලා දෙන්න. ලංකාවේ සියලුම මැතිවරණ කොට්ටාසවලට පළවෙනි වටේ පමණක් රුපියල් මිලියන 80ක් නැත්නම් ලක්ෂ 800ක් අපි මුදල් ලබා දෙනවා. ඊට ඒක තමන්ගේ කොට්ටාසවල තියෙන පාරවල් ටික පුනරුත්ථාපනය කරන්න. ඊට අමතරව මාර්ග සංවර්ධන අධිකාරියේ ප්‍රධාන මාර්ගවලට විශේෂ ව්‍යාපෘතිවලට පාලම්වලට ආදී ව්‍යාපෘතිවලට වෙනම මුදල් අපි ආයෝජනය කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම ඊටත් අමතරව ඒ කොට්ටාසවල ලැබෙන මුදල් මිලියන 80ට අමතරව තවත් අපි ඒ වගේම ආගමික සිද්ධාස්ථානවලට වෙහෙර විහාරස්ථානවලට ප්‍රවේශ මාර්ග හදා දීම ඒ වගේම වතුකර ජනතාවට වෙනම ව්‍යාපෘතියක් වතු වල තියෙන පාරවල් ටික පුනරුත්ථාපනය කරන්න ඒ වගේම උතුරයි නැගෙනහිරයි ඉලක්ක කරන වෙන වැඩසටහනක් ක්‍රියාත්මක කරන්න අපි ආයෝජනය කරන්නට බලාපොරොත්තු වෙන බව මේ රන්මාවත් වැඩසටහන යටතේ සියලුම ජනකොටස් වලට ඒ වැඩසටහන ව්‍යාප්ත කරන්න අපි බලාපොරොත්තු වෙනවා. අපි මේ කරගෙන යන වැඩසටහන් වල ප්‍රධාන ඒව කීපයක් දැනට කරගෙන ගිහිල්ලා තියෙන කරගෙන යන ඒවවල ප්‍රධාන කීපයක් ගැන මම මතක් කරන්න කැමති. කාල වේලාව මදි නිසා මම ඊටම කෙටියෙන් කියන්නම්. අධිවේගී මාර්ග පද්ධතිය ගත්තම විශේෂයෙන්ම දැන් වෙනකොට දැන් ගොඩක් දේවල් කියවෙනවා විපක්ෂෙන්. නමුත් අධිවේගී මාර්ග පද්ධතිය ගත්තම මහින්ද රාජපක්ෂ ආණ්ඩු කාලේ අවුරුදු 20ක්ම 94 ඉඳලා 2015 දක්වා ගත්තම නැත්නම් 2005 සිට 2015 දක්වා ගත්තම අධිවේගී මාර්ග දියුණු කරලා තියෙන කිලෝමීටර් 176ක් පමණයි. කිලෝමීටර් 176ක්. නමුත් 2015 අපි ආණ්ඩුව බාරගත්තට පසුව දැන් අවුරුදු 3.5ක්වත් නැහැ. අවුරුදු 3යි මාස 3ක් ඇතුළ 2019 වෙනකොට අපි දැන් සූදානම් කරලා තියෙන මේ අවුරුද්ද තුළ විවෘත කරන්න පුළුවන් අධිවේගී මාර්ග කිලෝමීටර් 144ක් මේ අවුරුද්දේ අපි සූදානම් කරලා විවෘත කරනවා. ඒ කියන්නේ අවුරුදු 3 මාර්ගෙන් 144යි මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ආණ්ඩු කාලේ ඒ අවුරුදු 10ෙම කිලෝමීටර් 176යි. ඉතින් මේක තමයි වෙනස. නමුත් මම කියන්නේ ඒක විතරක් නෙවෙයි. තවද දැනට වැඩ කරගෙන යන ලබන අවුරුද්ද ඊළඟ අවුරුද්ද විවෘත කරන්න පුළුවන් අධිවේගී මාර්ග ගත්තම මධ්‍යම අධිවේගී මාර්ගයේ කිලෝමීටර් 37ක් CP1 කියන කොටස අත්සන් කරලා වැඩ ආරම්භ කරනවා. දැන් ආරම්භ කරලා තියෙනවා. ඊළඟට අපේ මධ්‍යම අධිවේගී මාර්ගයේ 3 කොටස කිලෝමීටර් 32ක් අපි බලාපොරොත්තු වෙනවා හෙට අනිද්දා අත්සන් කරලා වැඩ ආරම්භ කරන්න. ඊළඟට විශේෂයෙන්ම ඉඟුරුකඩේ හන්දියේ සිට වරායේ චෛත්‍ය දක්වා පෝට් ඇක්සෙස් කුළුණු මත අධිවේගී මාර්ගයේ කිලෝමීටර් 5.5ක් දැන් අපි ගිවිසුම් අත්සන් කරලා වැඩ ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙනවා. ඊළඟට ඒ වගේම
කැලණිය රාජගිරිය අතුරුගිරිය කිලෝමීටර් 17ක කුළුණු මත අධිවේගී මාර්ගය BOT බේසිස් එකේ ලබා දෙන්නට මේ මාස දෙකක් ඇතුළත අපි සූදානම් කරන බව මා සතුටින් කියන්න කැමැති. ඒ වගේම කැලණි පාලම පලාල් කරලා අලුත් පාලම ජයිකා විසින් ජපාන ආධාර විසින් දැන් කරගෙන යනවා ඒක සම්පූර්ණ කරනවා. මේ ඔක්කොම එකතු කරුවම තව කිලෝමීටර් 92ක් එකතු වෙනවා මේ අධිවේගී මාර්ග පද්ධතියට. කොළඹ නගරයේ තියෙන වාහන තදබදය ඉවත් කර ගැනීම සඳහා මේ වැඩසටහන ක්‍රියාත්මක කෙරුවම ඔක්කොම ඒ 144ක කිලෝමීටර් ගානයි මේ කිලෝමීටර් 92ක් ගත්තම අපට කිලෝමීටර් 236ක් අපට සම්පූර්ණ කරන්න පුළුවන් රුවන්පුර අධිවේගී මාර්ගය මේක ඇතුළට ගන්නේ නැතුව. එතකොට බලන්න කොච්චර වැඩ කෙටි කාලයක් තුළ කරලා තියෙනවාද කියලා. රුවන්පුරත් අපි ආරම්භ කරනවා ජෝන්සන් වේරත්න ඇමතුමා. ඒක පළවෙනි අදියරේ අපි ආරම්භ කරනවා. ඒකට මුදල් වෙන් කරලා තියෙනවා මේ ආයවැයෙන් මුදල් ඇමතුමා. ඒ නිසා ඒකේ පළවෙනි අදියරේ ආරම්භ කරනවා. ඊළඟට මට වෙලාව මදි ඇමතුමා මම පස්සේ උත්තර දෙන්නම්. කොළඹ ඒ වගේම නුවර කොළඹ නුවර ප්‍රධාන නගරවල වල තියෙන තදබදය සඳහා අපි වැඩ කීපයක්ම කරගෙන යනවා. හංගේරියාවේ තියෙන හංගේරියාවෙන් අපි
ඔබතුමාගේ කතාව ඊට පස්සේ ඉතින් ඒ වෙන කතා කරා.
ක්‍රියාවක් ලබාගෙන තියෙනවා. එයින් අපි ආයෝජනය කරන්න බලාපොරොත්තු වෙනවා කොහොවල ඒ වගේම ගැටඹේ ප්‍රධානම තදබදයක් තියෙන නුවර ගැටඹේ අපි ගුවන් පාලමක් ඉදි කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම නුවර තදබදය ඉවත් කරන්න කොළඹ තව ගුවන් පාලම් දෙකක් ඉදි කරන්න බලාපොරොත්තු වෙනවා. මේවා ඔක්කොම මැයි මාසයේ සිට ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙන බව මම සතුටෙන් කියන්න කැමතියි. ඒ වගේම ශ්‍රීධරන් මන්ත්‍රීතුමනි අපි උතුරු නැගෙනහිර ප්‍රදේශයට විශේෂම ලොකු ශක්තියක් වෙන උතුරු පළාතයි නැගෙනහිර පළාතයි යා කරන්නට කෝකිලයි පාලම අපි ඉදි කරන වැඩ ආරම්භ කරනවා ලබන මාසයේ සිට. ඒක විශාල ව්‍යාපෘතියක්. මම ඒ නිසා කියනවා ගරු මන්ත්‍රීතුමනි කොළඹට කිරි කියලා කිව්වට අපි කොළඹට කිරි විතරක් නෙවෙයි ගමටත් කිරි කියන සංකල්පෙන් තමයි අපේ අමාත්‍යංශය වැඩ කරන්නේ. අපි ඒකාබද්ධ ග්‍රාමීය මාර්ග පුනර්ජීවන වැඩසටහන යටතේ පළාත් 6කට දකුණ මධ්‍යම උතුරුමැද වයඹ සබරගමුව සහ කළුතර දිස්ත්‍රික්කයට අපි පාරවල් 741ක් ඒකාබද්ධ ග්‍රාමීය මාර්ග පුනර්ජීවන වැඩසටහනෙන් කිලෝමීටර් 3130ක් ක්‍රියාත්මක කරලා තියෙනවා. ඒ වගේම තව මේ වසරේ තව පළාත් කීපයකට ඌව නැගෙනහිර උතුර සහ බස්නාහිර ඌව දැන්ම ආරම්භ කරලා තියෙනවා. නැගෙනහිර සහ උතුර මේ ග්‍රාමීය පුනර්ජීවන වැඩසටහන අපි ලබන මාසේ අත්සන් කරනවා. එහෙන් කිලෝමීටර් 3404ක් ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු වෙනවා. මේ වගේ තව අපි ග්‍රාමීය අතුරු පාරවල් වලට මිලියන 60ක් කිරියල් ඇමතුමා ලබා දුන්නා එතුමා ඇමති කාලේ ගමේ පාරවල් වලට. ඊට කලින් අපි ලබා දුන්නා මේ වසරේ මිලියන 80ක් දෙනවා පළවෙනි වටේ ග්‍රාමීය පාරවල් ආදිවාසීන් කරන්න හැම මැතිවරණ කොට්ටාසයකටම ලබා දෙනවා. ඒ වගේම අපි පවරා ගන්න හැම ඉඩම් කෑල්ලකට අපි වන්දි ගෙවනවා. අපි වන්දි ගෙවලා තමයි ඒවා පවරගෙන තියෙන්නේ. මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ගාලේ මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ගමේ මිනිස්සුන්ට සූර්යවැව අඩිසීරය පාරේ මිනිස්සුන්ට වන්දි ගෙවන්න බැරි වුණා. අපි මිලියන 450ක් එයාගේ ගමේ පරණ පව්වලට අපි ඒ වන්දි ගෙව්වේ. අඩුතරමින් ඒ මිනිස්සුන්ටවත් ඒගොල්ලන්ට වන්දි ගෙවන්න බැරි වුණා. ඒක තමයි ඒගොල්ලන්ගේ රෙකෝඩ් එක. ඒ නිසා මම සතුටු වෙනවා මහා මාර්ග අමාත්‍යංශයෙන් අපි මේ රටේ රන්මාවත් සංකල්පය දිගටම ක්‍රියාත්මක කරමින් නගරය ගම මුළු රටම මේ මන්මාවත්තික සකස් කරලා මේ යටිතල පහසුකම් ශක්තිමත් කරන්න රටේ සංවර්ධනයට රුකුලක් වෙන්න අපි කටයුතු කරන බව මම සතුටෙන් කියන්න කැමැති. ගරු මන්ත්‍රීතුමනි ඛනිජ තෙල් සම්පත් අංශය පිළිබඳව මම වචනයක් කතා කරන්න ඕනේ. අපි මේ අමාත්‍යංශයේ ප්‍රධානම වගකීම තමයි අපේ රටේ ඛනිජ තෙල් සුරක්ෂිතභාවය. ඒ සඳහා අපේ අමාත්‍යංශය කෙටි සහ දිගු කාලීන වැඩපිළිවෙළවල් ක්‍රියාත්මක කරනවා. රටක ඉන්ධන සුරක්ෂිතභාවය සාධික කරන්න නම් ප්‍රමාණවත් පරිදි ඉන්ධන ගබඩා කර තැබීමේ පහසුකම් අත්‍යවශ්‍යයි. අපේ රටේ ඉන්ධන ගබඩා කරන හැකියාව තියෙන්නේ දවස් 10කට පමණයි. ඒ කියන්නේ දවස් 10කට පමණයි ඉන්ධන ගබඩා කරන්න පහසුකම් තියෙන්නේ. මේක ලොකු ප්‍රශ්නයක්. මේ කිසිසේත් ප්‍රමාණවත් නැහැ. ඒ අනුව අපේ අමාත්‍යංශය විසින් ඉන්ධන ගබඩා කිරීමේ ටැංකි ඉදි කිරීමේ කටයුතු අපි ආරම්භ කරලා තිබෙනවා. දැනට ඝන මීටර් 15000ක ටැංකියක්, ඝන මීටර් 7000ක ටැංකි 3ක්, ඝන මීටර් 5000ක ටැංකි 2ක් ඉදි කිරීම කටයුතු සඳහා අපි ආරම්භ කරනවා. ඒ වගේම කලින් හිටපු ඇමතිවරුන්ටත් මගේ ස්තුතිය ප්‍රකාශ කරන්න ඕනේ මේ සඳහා. මම අහන්නේ මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ආණ්ඩුව අවුරුදු 10ක් හිටියා බලේ මේවානේ කරන්න තිබ්බේ මත්තල ගුවන් තොටුපළක් ගහන්න නැතුව නැත්නම් ක්‍රිකට් ක්‍රීඩාංගනයක් අර කැලෑවස්සේ ගහන්න නැතුව මේ තෙල් සුරක්ෂිතභාවය මේටික කරන්න තිබ මේ එක්ක දෙයක් මේ පෞගිය කාල පරිච්චේදය තුළ අවුරදු විස්සක් මේගොල කෙරේන. පෝට්ුවේ ඉන්න අර පරණවයි නලුත් බෝතල් වලට දාපුවාය. මොකද අවුරදු විස්සක් මොකක්ද කරේ. පොල්ගෑවද. ති මෙතැන්ට විල කතා කරන හරියට රටේ ආර්ග කරන්න මේක කරන්න කියලා. ඕ නොක්කම ලෑමතිකම් කර. හරි ලැජ්ජයි මෙතැන විල කතා කරන හැටියාගෙන ඉන්නකොට. ති මම කියන්න ඉන්දන ප්‍රවාහන නලපද්ධතිය. ඒවගේම. අපි වැඩිදියුණු කරන්න ඕනේ. මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ආණ්ඩු කාලේ අවුරුදු 20ක්ම මේක අත තියලවත් නැහැ. ඉතින් බාල පෙට්‍රල්, බාල ඩීසල් ගෙනල්ලා රට විනාශ කරා. හෙජින් හොරකම කෙරුවා. ඒවා තමයි කෙරුවේ. ඉතින් මේ ඉන්ධන ප්‍රවාහන නල පද්ධතිය කොළඹ වරායේ සිට කොළොන්නාව ප්‍රධාන ඉන්ධන ගබඩා පර්යාන්තය දක්වා දිවෙන නල පද්ධතිය මීටර මීට කලින් වසර 70කට කලින් සවි කරපු එකක්. අවුරුදු 70ක්ම එක් කරලා නැහැ. පෞගේ අවුරුදු 20 එක අත තියුවේ නැත්. එම නිසා එම නල පද්ධතිය නවීකරණය කිරීම අත්‍යවශ්‍යයි. හදිසියෙ ඉන්ධන කාන්දු වීමක් සිදු වුණා නම් මොකද වෙන්නේ? මේ රටේ ඉන්ධන සුරක්ෂිතභාවය දැඩි අවදානමකට ලක් වෙනවා. මේක භයානකයි. දැන් අපි විකල්ප වශයෙන් අඟල් 18 සහ අඟල් 14 බැගින් නව නල මාර්ග දෙකක් ස්ථාපිත කිරීමට කටයුතු කරලා තියෙනවා. පැරණි නල මාර්ගය අලුත් වැඩියා කරනවා. නව අඟල් 12ක නල මාර්ගයක් ඉදි කරමින් අවසන් අධීරිය පවතිනවා. මේ ටික අපි දැන් කරගෙන යනවා. ඒකට අපේ 2015 පසුව හිටපු හැම ඇමතිවරයෙක්ම මේකට විශාල දායකත්වයක් ලබා දීලා තියෙනවා. ඒ අයට මම ස්තුති කරන්න ඕනේ. මේ ක්‍රියාවලිය ඔස්සේ දැනට නෞකාවකින් තෙල් මුදා හැරීමට ගතවන දින 7ක් පමණ කාලය දින 3-4කට අඩු කරන්න අපිට පුළුවන්. ඒ මගින් වාර්ෂිකව ඩොලර් මිලියන 5ක් සහ ඩොලර් මිලියන 10ක් අතර මුදලක් අපිට ඉතිරි කරගන්න පුළුවන්. ඒ කියන්නේ කෝටි 2-300ක් අපිට ඉතුරු කරගන්න පුළුවන්. ඉතින් මං කියන්නේ මේවා ඉතුරු කරන්න ආයෝජනය කරන්නේ නැතුව ඒ පහුගිය කාලේ ඕන් නැති සංදර්ශන කරන්න ගිහිල්ලා සුදුවාලි ව්‍යාපෘති කරන්න ගිහිල්ලා මේ රට එකතැනකම පල් කරා. මම කියන්න කැමති ඒ වගේම තෙල් පිරිපාදුව ගත්තම ඒක ඒ ජාතික ඉන්ධන අවශ්‍යතාවයෙන් සපුරා දෙන්නේ 35%යි. ඒක පමණයි. මේ ධාරිතාවය වැඩි කරන්න තිබුණා නම් රටට ඇත්තටම වාර්ෂිකව ඉතිරිය ඩොලර් මිලියන 400යි. ඒ කියන්නේ කෝටි 8000කට ආසන්න මුදලක් ඉතුරු කරන්න පුළුවන් මේ පිරිපාදුව අපි දියුණු කරලා තිබ්බනම්. එතකොට පහුගිය කාලේ ඇයි මේවට ආයෝජනය කරේ නැත්තේ? ඈ ඒ සම්මන්ත්‍රණ ශාලාවක් ගැහුවා. හම්බන්තොට. ඒ වගේ ඒකේ බල්ලෙක්වත් මුදිය ගන්නෙ නෑ දැන්. අපරාධේ. ඉතින් මේවනේ කරේ අවුරුදු 20ක් මේවද තමුන්නාන්සලා කරේ.
ඔබතුමාට තව විනාඩියක් තියෙනවා.
මේ තෙල් පිරිපාදුව 1969 ආරම්භ කරන්නේ එක්සත් ජාතික පක්ෂයෙන්. 1992 තමයි ප්‍රධානම ඒකේ වැඩි දියුණු කිරීමක් කරන්නේ එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩුවේ. ඊළඟට 2003 රනිල් වික්‍රමසිංහ මහත්තයා යටතේ ඒක ආපහු දියුණු කරනවා. 2003 පස්සේ මේකට අතවත් තියලා නැහැ. ඉතින් මේගොල්ලෝ කියනවා රට බාර දෙන්න කියලා. මේක දෙන්න පුළුවන්ද? මම කියන්නේ අවසන් වශයෙන් රටට සුබ පණිවිඩයක් එක්ක තමයි මගේ අදහස් මම අවසන් කරන්න බලාපොරොත්තු වෙන්නේ. දැනට ශ්‍රී ලංකාවේ මන්නාරම අක්වෙරළ ද්‍රෝණියේ ස්වභාවික වායු නිදි දෙකක් සොයාගෙන ඇති අතර සමීක්ෂණ සහ අධ්‍යයන වාර්තා අනුව මන්නාරම ද්‍රෝණියේ ස්වභාවික වායු ඝන අඩි ට්‍රිලියන 9කට ආසන්න වායු නිදි සහ බැරල් බිලියන 2ක් පමණ ඉක්ම වූ තෙල් නිදි 2ක් සමග මන්නාරම ද්‍රෝණියේ සක්‍රීය ඛනිජ තෙල් පද්ධතියක් පවත්නා බව සනාථ කර ඇත. දැනට සොයාගෙන තිබෙන නිදි දෙකේ කුඩා නිදියක් වන ඩොරාඩෝ මගින් ඝන අඩි බිලියන 350ක ස්වභාවික වායු ප්‍රමාණයක් නිෂ්පාදනය කළ හැකි බව තක්සේරු කර ඇත. ඉන් මෙගාවොට් 300ක් පමණ ධාරිතාවයක් හෙබි විදුලි බලාගාරයක් නොනවත්වා අවුරුදු 10ක් පමණ කාලයක් ක්‍රියා කළ හැක. ඉතින් තවද දෙවන විශාල ස්වභාවික වායු නිදියේ ඝන අඩි බිලියන 1000ක් පමණ ස්වභාවික වායු තිබිය හැකි බවට තක්සේරු කර ඇත. මම එනිසා කියන්න කැමති M2 ගවේෂණ බිම් කොටසෙහි පවතින ස්වභාවික වායු නිදි ඇගයුමට ලක්කර ඒවායේ සංවර්ධන කටයුතු සිදු කිරීමටත් ඊට අමතරව මෙම බිම් කොටසේ වැඩි දුරටත් පවතින ඛනිජ තෙල් හමුවීමේ විභවතාව සෙවීමන් සුදුසු ආයෝජකෙක් සොයා ගැනීම සඳහා 2009 ජනවාරි මාසේ 6 වෙනිදා ලංසු කැඳවීම වටයක් ආරම්භා මැයි 7 වෙනිදා 2009 මේ ලංසු කැඳවීම අවසන් කරනවා. දැනට විදේශ සහ දේශීය සමාගම් 12ක් මෙම ලංසු ආශ්‍රිත ලිපිගොනු අපට ඉදිරිපත් කර ඇත. ජාත්‍යන්තර මට්ටමේ ඉහළම ආයතන කීපයක් මේකට ඉල්ලලා තියෙනවා. මේ ලංසු කැඳවීමේදී සුදුසු ආයෝජකයෙක් සොයාගත හැකි වුවහොත් 20-20 වන විට එම ආයෝජකයා සහ ශ්‍රී ලංකා රජය අතර නිෂ්පාදනය බෙදා ගැනීමේ පදනම මත ගිවිසුමකට එළඹිය හැකි අතර ලිං කැනීම් කටයුතුද ආරම්භ කිරීමට හැකිවේ. මෙහිදී රාජ්‍ය මට්ටමෙන් මෙම වායු පළමුව විදුලි උත්පාදනයට සහ ඊළඟට උපයෝගි කරගන්නා ඇතුළ අපි පසුව ප්‍රවාහන ගෘහ භාවිතාවයට මේවා පාවිච්චි කරන්න හැකිවේ කියලා අපි විශ්වාස කරනවා. ඒ නිසා ගරු මන්ත්‍රීතුමනි, මම කියන්න කැමති මෙම කටයුතු කඩිනම් කර අපි සහතික කරනවා. මේක 2023-2025 වන වකවානුව තුළ අපට ප්‍රථම ස්වභාවික වායු නිෂ්පාදන සිදු කිරීමට අපේ ශ්‍රී ලංකාවට හැකි වෙනවයි කියන එක මම තම සතුටෙන් ආඩම්බරෙන් අද ප්‍රකාශ කරන්න කැමති. ශ්‍රී ලංකාව පොහොසත් දියුණු තෙල් නිපදවන රටක් බවට ගෙන යාමට පුළුවන් වෙන්න අපට ලෝකයේ ලොකුම තෙල්, ලෝකයේ ලොකුම වායු ගවේෂණ කරන ආයතන වන ටෝටල්, ඉක්විනෝර්, ඩේටා ඇනලිසිස් වලට ශ්ලම්බර්ජ, ඒවගේම ගුවන්ගත ගුරුත්ව චුම්බක දත්ත සමීක්ෂණ සිදු කිරීමට එක්සත් රාජධානියේ බෙල් ජියෝස්පේස් ලිමිටඩ් සමාගම වගේ අයද අද මන්නාරමාවට දැනට වැඩ කරගෙන යනවා. එනිසා අපට මේ රට වෙනස් කරන්න අපි එදා ආවේ, මේ රට වෙනස් කරන්න අපි වැඩපිළිවෙළ ක්‍රියාත්මක කරන ඒ දායකත්වය අපේ අමාත්‍යංශ දෙකේම උපරිමේ ලබා දෙන්නට අපි කටයුතු කරන බව මේ අවස්ථාවේ කියමින්, විශේෂයෙන්ම මට අවසානයේදී කතා කරනකොට වෙලාව
විනාඩි 7යි තියෙන පුතුමනාව
ඉවරයි. රංජන් රාමනායක මගේ රාජ්‍ය ඇමතිතුමාට, ඒ වගේම අනුමා ගමගේ මගේ නියෝජ්‍ය ඇමතිතුමියට, මගේ අමාත්‍යංශ ලේකම්තුමාට, නිලධාරීන්ලට, ඒ වගේම සභාපතිවරුන්ට, අධ්‍යක්ෂකවරුන් සියලු දෙනාටම මගේ ස්තුතියත් මේවා අවස්ථාවේ පුද කරන්න. මේ මගේ රාජ්‍ය ඇමතිතුමයි නියෝජ්‍ය ඇමතිතුමයි තුමියයි හිටියේ නැත්නම් මං හිතන්නේ මේ වැඩ ටික අපට මේ වේගෙන් කරන්න බැරි වෙනවා. ඒ දෙදෙනාට මගේ විශේෂ ස්තුතිය.
ඔබතුමාට හවස් වරේ විනාඩි 7යි තියෙන්නේ. ගරු WDJ සෙනරත් මන්ත්‍රීතුමා, ඔබතුමාට විනාඩි 15ක්
තියෙනවා. සභාපතිතුමනි, පළමුවෙන් කියන්න ඕනේ කබිර් හෂීම් ඇමතිතුමා, මං හිතනවා ඒ අයට කරන්න බැරි වෙච්ච හැම දෙයකම විසඳුමක් වශයෙන් මහින්ද රාජපක්ෂ මහත්මයාට බැනීම තමයි කළේ. හැම වෙලාවෙම එතුමා පෙන්වන්න හැදුවේ මහින්ද රාජපක්ෂ මෙතුමාගේ ආණ්ඩුව යටතේ මේවා කෙරුවේ නැහැ, නමුත් අපි කෙරුවයි කියන. නමුත් මේ අය කරපු වැඩ ප්‍රමාණය ගත්තාම මං හිතන්නේ අපි කාටවත් සතුටු වෙන්න පුළුවන් කියලා. ඇත්ත වශයෙන් මම ස්තුතිවන්ත වෙනවා එමෙතුමාට එකක් ගැන. මොකද අර රුවන්පුර අධිවේගය ආරම්භ කරන්න කටයුතු කරනවා කිය අපි ගැන. මම ඉල්ලන්නේ මේකයි. මේ රුවන්පුර අධිවේගයේ කටයුතු ආරම්භ කරනවා නම් කරුණාකරලා කියන්න කවද ආරම්භ කරන්න කියලා. පහුගිය අවුරුදු 4ෙම මට කියාපු දෙයක් තමයි මේක ආරම්භ කරනවා, ආරම්භ කරනවා, ආරම්භ කරනවා කියලා. මේවර අයවැය වාර්තාවෙත් තියෙන රුපියල් මිලියන 1000ක් වෙන් කරලා. නමුත් මිලියන 1000 මේ මං හිතන්නේ මේ ඉඩම් වලට වඳි ගීමට සෑහෙයි කියලා. කෙසේ නමුත් මේ ආරම්භ කරලා වැඩ ඉදිරියට ගෙන යන්න කටයුතු කරන්න කියන එක මම එමෙතුමාගෙන් ඉල්ලනවා. මොකද එමෙතුමාටත් මේ පාර ප්‍රයෝජනවත්. කොළඹ ඉඳලා එතුමගේ නෝන මහත්තයා ගෙදරට යන මේ පාර ප්‍රයෝජනවත් වෙනවා එතුමට. ඒ නිසා මේක අපි දෙගොල්ලෝ එකතු වෙලා අපි මේක ඉක්මනට හදමු, ආරම්භ කරමු. මොකද මේ ගැන මිනිස්සුන්ගේ ලොකු ඉල්ලුමක් තියෙනවා. ඒකට අද ගරු සභාපතිතුමනි, අපි වැදගත් අමාත්‍යංශ තුනක් ගැන මේ වැඩසටහන සාකච්ඡා කරමු. විදුලිබලය, ඒ වගේම කයින්ද තෙල්, ඊළඟට මහා මාර්ග. මේ අංශ තුනම මේ රටේ යටිතල පහසුකම් වලට, මේ රටේ ජන ජීවිතයට බලපාන මූලික කරුණු අඩංගු අමාත්‍යංශ තුනක්. තොර මේ අමාත්‍යංශ තුනෙන් අද අර්බුදයකට මුහුණ පාලා තියෙන ප්‍රධානම අමාත්‍යංශයක් තමයි විදුලි බලය. මේ වෙනකොට මේ විදුලි බලය නැතිකම නිසා රටේ ජන ජීවිතයේ එක්තරා ප්‍රමාණයකට නැවතිලා. අද කර්මාන්තශාලාවල, ඒ වගේම නිෂ්පාදන ආයතනවල, ඒ වගේම කඩවල් වල, බේකරි වල, හෝටල් වල අද සම්පූර්ණයෙන්ම වැඩ කටයුතු කරන්න බැරි අපහසුතාවයකට පත් වෙනවා. ඒ මිනිස්සු නොඑක් විදිහේ දොස් කියනවා, දෙස් කියනවා. මොකද හේතුව වෙලා තියෙන්නේ ඒගොල්ලන්ගේ ව්‍යාපාර ගෙනියන්න බෑ විදුලි බලය නැතුව. ඒතකොට මේ විදුලි බලය සම්බන්ධව මම හිතනවා මීට වඩා සැලකිල්ලක් මේ ආණ්ඩුව පහුගිය අවුරුදු 4-5 තුල දැක්විය යුතු තිබුණා. ඒ නොදැක්වීම තමයි අද මේ විදුලිය කඩා වැටීමට ප්‍රධාන හේතුව. අර මට ඉස්සෙල්ලා කතා කරපු මහින්දානන්ද අලුත්ගමගේ මහත්මයා, මගේ නියෝජ්‍ය ඇමතිවරයා වශයෙන් මම විදුලි බල ඇමති වශයෙන් වැඩ කරන කාලේ හිටියා. එතුමා ඒ කතාවේදී එතුමා මං හිතනවා මහන්සි ගත්තා ඒ කාලේ කරපු යම් යම් ව්‍යාපෘති සම්බන්ධ විස්තරයක් කරන්න. ඇතැම් මේ කාලේ අපි කල්ලතුව දැනගෙන ඒවගේ මහින්ද රාජපක්ෂ මැතිතුමා ජනාපතිවරය වශයෙන් පත්වෙනකොට ඔහුට තිබුණ සැලස්මන් මේ සම්බන්ධව ඒ සැලස්ම අපි සමඟ වරින්වර සාකච්ඡා කළා. සාකච්ඡා කළා මේ විදුලි බලය නිපදවීමේ කටයුතු සඳහා ප්‍රමුඛතාවය දෙන්න කටයුතු කළා. ඒ වෙනකොට රටේ තිබුණ අර්බුදයක් පැන්නගිර කරුණ මොද නොරොච්චෝලේ බලාගාරය හදන්න දුන්නේ නැහැ. ඉහළ කොත්මලේ බලාගාරය කරු ජයසූරිය මැතිතුමා විදුලි බල ඇමතිවරය වශයෙන් ඉදි මුල්ගල් තියන්න සියලු කටයුතු කළත් මුල්ගල් තියන්න දුන්නේ නැහැ. ඉතින් මේ නිසා මේ බලාගාර පණ ගන්නවන්න බැරි වුණා. අපි එනකොට ඒ වැනි තත්ත්වයක් තිබුණා. නොරොච්චෝලේ හදන්න දුන්නේ නැහැ. පල්ලි වලින් ඒ වගේම කතෝලික පල්ලි වලින් මුස්ලිම් පල්ලි වලින් ඒ වගේම පූජකතුමන්ලා මේ වගේ ප්‍රබල කොටස් විට විරුද්ධව බැහැලා හිටියේ. නමුත් අපිට පුළුවන්කම ලැබුණා ජනාධිපතිතුමාගේ දේශනුව ඒ තැන් වලට ගිහිල්ලා පල්ලි වලට ගිහිල්ලා ඒ වගේම ඒ පූජනීය ස්ථාන වලට ගිහිල්ලා ඒ වගේම රජයේ සේවකයෝ ඒ සියලු දෙනාම වරින් වර කැඳවලා ඒගොල්ලන්ට කරුණු කියලා මේ ඒ අයගේ සහාය අරගෙන බුල්ගල් තියලා වැඩ පටන් ගන්නවා. ඒ අනුව අපිට පුළුවන්කම ලැබුණා මේ වෙනකොට නොරොච්චවල ගල් අඟුරු බඩාලේ සමහර අය දොස් කිව්වා මේකට. නොඑක් විදිහේ දොස් කිව්වා. නමුත් අපි දෝෂාරෝපණයෙන් පසු දැස්සෙක මේක ඉදිරියට ගෙන ගිහිල්ලා දැන් මේ වෙනකොට මම හිතනවා මෙගව 800ක් පමණ ඒ නොරොච්චවල ගල් අඟුරු බඩාගාරයෙන් අපේ රට ලැබෙනවා. ඒ නොලැබුණා නම් සමුන්නාසර හිතා ගන්න පුළුවන් මේ වෙනකොට රටේ තත්ත්වය මොකද්ද කියලා. ඒතකොට මේ දෝෂාරෝපණයෙන් පසු බයින් නැතුව අපි ක්‍රියාත්මක කරා. ඊළඟ තමයි මේ ඉයල කොත්මලේ ජල විදුලි වඩාගාරයක් ඒ වගේම නොඑක් බාධාවන් තිබුණා. ඒ ප්‍රදේශයේ සමහර දේශපාලන නායකයෝ මේකට විරුද්ධ වුණා. ඒ නිසා තමයි කරු ජයසූරිය මහත්මයාට මේකට මුල් ගා තියා ගන්න බැරි වුණා. නමුත් අපිට පුළුවන්කම ලැබුණා එයාට කියලා කරුණු කියලා ඒ වගේම ඒ අයගේ සහාය ඊට පස්සේ අරගෙන ඒ මුල් ගා තියලා ඒ ව්‍යාපෘතිය ආරම්භ කරන්න. ඊළඟට කෙරවල පිටිය ඒක අපි අලුත් මේ වෙලාවට පැත්තක දාලා තිබුණ ව්‍යාපෘතියක්. ඒ ගැන අපි දැනගෙන අපි අවධානය යොමු කරලා අපි කෙළවල පිටිය ව්‍යාපෘතියත් අපි ක්‍රියාත්මක කරා. කම්බන් සයිකල් ප්ලාන්ටයක් වශයෙන් එව නැත්තම් පසුව LNG වලින් වැඩ කිරීමේ පරමාර්ථය ඇතු. නමුත් අදත් ඩීසල් වලින් තමයි වැඩ කරන්නේ. නමුත් ඒ ආකාරයට හරි මේ රටේ විදුලි ජනනය කරන්න අපිට පුළුවන් වෙලා තියෙනවා. එතකොට ඒ අවුරුදු පහේ අවශ්‍යතාවය එවින් ඉෂ්ට කරා. මොකද අපි දන්නව සාමාන්‍යයෙන් වර්ෂයකට 100% විතර 100% විතර විදුලි අවශ්‍යතාවයේ වැඩිවීමක් තියෙනවා. 100% වැඩිවීමක්. ඒ කියන්නේ මම හිතනවා මෙගවට් 200ක් පමණ. ඒකට ඒ 200 හැම අවුරුද්දකම නිපදවන්න ජනනය කරන්න යම්කිසි වැඩපිළිවෙලක් තියෙනවද? එහෙම නැතුව අන්ධකාරය අතපත ගන්න වගේ නිකම්ම පැත්තකට දාලා අමාත්‍යාංශයේ මම ඉන්නවා කියලා වාඩි වෙලා හිටියට වැඩක් වෙන්නේ නැහැ. මොකද මේ කාරණේ ගැන කතා කළා. මම හිටියා ওই ආර්ථික the economic management committee ආර්ථික කළමනාකරණ කමිටුව මම හිටියා. මම දැක්කා මේ ප්‍රශ්නේ ගැන කතා කරලා. නමුත් ඒක විසඳුමක් ආවේ නැහැ. ඒක ඇහුනේ මේක අපි LNG plant තුනක් ගේන්න අදහස් කළා. මොකද ඉන්දියාව ඊළඟට ජපානය ඊළඟට චීනය කියන රටවල් මුල් කරගෙන මේ LNG plant තුන ගේන්න හැදුවේ. නමුත් මේක කෙරුණේ නැහැ. ක්‍රියාත්මක වුණේ නැහැ. ඒතකොට මේක ආණ්ඩුවකට කියන්න බෑ. මේවා ක්‍රියාත්මක නොකර ඉඳලා අද රටේ ජනතාව තාමත්ම අපහසු අසීරු තත්ත්වයට වැටුණාට පස්සේ අරයට මෙයාට බෝලේ පාස් කරන්න බෑ. දැන් සමහර අය කියනවා ඇමතිවරයා වැඩ කළේ නැහැ. වෙන්න පුළුවන්. ඇමතිවරයා වැඩ කළේ නැත්තම් ඒ වෙලාවේ කටයුතු කරන්න තිබුණා. ඒක ඇමතිවරයා ක්‍රියාත්මක කරවන්න ඕනේ. නැත්තම් ඊට සුදුසු විකල්ප පියවරක් ගන්න ඕනේ. එහෙම නැතුව හරියන්නේ නැහැ. මොකද විදුලිය වගේ අංශයක් ප්‍රබල අංශයක් ඒ වගේම රටේ ආර්ථිකයට රටේ ජන ජීවිතයට බලපාන ඉතාමත්ම වැදගත් අංශයක්. එවැනි අංශයක් එක්ක සෙල්ලම් කරන්න බෑ. ඒක මම දන්නවා. මම අවුරුදු 5කට ආසන්න කාලයක් විදුලි බල අමාත්‍යංශයේ බාර හිටියා. මොනතරම් බාර දූරේ වෛද්‍ය මධ්‍යතන තියෙන්නේ කියලා. ඒක මම දන්නවා. එතකොට ඒක ඒ ඇමතුමාට කියා දිය යුතු තිබුණා. මේවා ඇමතුමා කළේ නැහැ. එහෙම නැත්නම් විදුලි බල අමාත්‍යංශය නැත්නම් විදුලි බල මණ්ඩලය කළේ නැහැ කියලා අද අපිට ඇඟ බේර ගන්න බෑ. මම සන්තෝෂ වෙනවා කියන්න අද අගමැතිතුමා පත්වරේට ප්‍රකාශ කරලා තිබුණා. කනු වික්‍රමසිංහ අගමැතිතුමා මේකේ වගකීම සම්පූර්ණ ආණ්ඩුව බාර ගන්න ඕනේ කියලා. ඒක ඇත්ත. මේකේ වගකීම ආණ්ඩුව බාර ගන්න ඕනේ. මේක කෙනෙකුට දෙන්නකට පවරලා ඇඟ බේර ගන්න ගිහිලා හරියන්නේ නැහැ. ඒතෝ එතුමා බොහොම ඥානවන්තෝ එක කියලා තියෙනවා. මොකද මේ බලාගාර එකක් හරි මේ අවුරුදු පහ තුල හදන්න බැරි වුණා නම් ඒකේ වගකීම සම්පූර්ණ ආණ්ඩුව සතුයි. ඒ නිසා මම හිතනවා නව ඇමතිතුමා මම මිත්‍ර කවි කරුණානායක මැතිතුමා මේ සම්බන්ධව තයිප්මන් පියවරක් ගනීවි කියලා. මොකද දැන්ටමත් මේ ප්‍රශ්නය උඩුදුවලා ඉවරයි මේ අවස්ථාවේ. නමුත් මේ අවස්ථාවේ පස්සේ හරි ඉදිරියේ දිහරි මේ මොකද මේ කාලේ වෙනකොට මේ වගේ නියඟයක් එනවයි කියන එක අපි දන්නවා. එතකොට යස්
ගෞරව ඇමතුමා
thank you අංග සම්පූර්ණ උත්තරයක් අද මේ සතිවාර ඉවරන අවස්ථාවෙත් ලබා දෙනවා. ඒක ඔබතුමාලගේ සහය පතනවා. මේක අඛණ්ඩව ඒ ආකාරයෙන්ම මේක ක්‍රියාත්මක කරන්න. මේක අවුරුදු 20ක සැරැස්මක්. අද අපි මුල්ගල් තියලා කටයුතු කරන්න ඔබතුමාලත් ආරාධනා කරනවා කරුණාකර.
බොහොමද බොමෙස්. එතකොට මෙතෙන්දී මූලික වශයෙන් මම හිතනවා මහින්දානන් අලුත් ගමගේ හිටපු නියෝජ්‍ය ඇමතුමා අපේ මන්ත්‍රීතුමා ප්‍රකාශ කළා අර මේ ලක්දනවි ටෙන්ඩරේට උනේ මොකද්ද කියලා. ඉතින් මේව නිසා තමයි මේ ප්‍රශ්න ඇති වෙලා තියෙන්නේ. එතකොට මේ අවුරුදු 4ක්ම මේ ටෙන්ඩරය දිගේ ටෙන්ඩරය පටලවාගෙන කටයුතු කළා. ඒක අපි දැක්කා. මොකද රුපියලක් අඩුවෙන් විදුලිය දෙන්න බලාපොරොත්තු වෙන සමාගමට මේ ටෙන්ඩරය දෙන්නේ නැහැ. එතකොට වැඩි මිලට දෙන ටෙන්ඩරයකට තමයි මේක දෙන්න හදාගන්නේ. එතකොට ටෙක්නිකල් ඉවලියුෂන් කමිටි ඒ කියන්නේ තාක්ෂණික කමිටිය අනුමත කරනවා මේක දෙන්න කියලා ලක්දනවි සමාගමට. නමුත් කැමියට් මණ්ඩල විසින් පත් කරපු කමිටුව එකට එකඟ නැහැ. ඉතින් මේ වගේ අර්බුදකාරී තත්ත්වයක් මෙතෙන්ට ආවා. මේක ඉතාමත්ම සෝචනීයයි. මොකද යම් යම් අයගේ පෞද්ගලික අවශ්‍යතාවයන් නිසා රටම අද අමාරුවට පත් වෙනවා. ජනතාවම අද අමාරුවට පත් වෙනවා. එතකොට මේනි තත්ත්වය දැනගත යුතු තිබුණර ආණ්ඩුවේ වයික යුතු යටි. ඒක තමයි මම කිව්වා අගමැතිතුමා බොහොම ඥානවන්තව කතා කළා. අපි දොස් කියන්නේ නැහැ. ඒ නිසා මෙතුමා කිව්වා මේක ආණ්ඩුවේ වයික. මේක ආණ්ඩුව බාර ගන්නවා මේ වෙලා තියෙන දේ. ඒක ඇත්ත වශයෙන්ම ආණ්ඩුව බාරගත යුතුයි. මොකද මේ ලක්දනවි ටෙන්ඩරේ බාර අරගෙන කටයුතු කළා නම් සමහර විට මේ වෙනකොට අපිට මේ විදුලිය ලබා ගන්න තිබුණා ඒ LNG plant එක. නැත්තම් අවුරුදු දෙකක් මම හිතනවා මුලදී ඩීසල් වලින් වැඩ කරලා ඊට පස්සේ LNG වලින් වැඩ කිරීමේ බලාපොරොත්තුව සරස්ව තමයි තිබුණේ. ඒ වුණත් මේ වෙනකොට තව මේකව 300ක් අපිට එයින් ලබා ගන්න තිබුණා. ඒක ලැබුණේ නැහැ. ඒක ලැබුණේ නැත්තේ වරින් වර එහාට මෙහාට මේක මෙයා කළා. අවසානයේ කැබිනට් පත්‍රිකාවක් දාලා අද මේ සවි කරුණානායක ඇමතුමා ඒක දීලා තිනවා මේ චීන සමාගමට. මේ LNG GLCO CLD consortium that's a consortium
මේ දවස් 51 කාලාන්තරයේ රංජිත් සියඹලාපිටිය අමතුමා ඒ සම්බන්ධයෙන් පරීක්ෂණයක් කළ ඉදිරිපත් කළ තිබා කැබිනට් පත්‍රිකාවක් මම ආවට පසුව ඒක මගේ ලේකම්තුමාත් අපේ රාජ්‍ය අමතිත් එක්ක කතා කරලා සියලුම ඉංජිනේරුත් එක්ක කතා කරලා අපිට පෙනුණා මේ කළා තිබ්බ එක නිවැරදි ඉතින් නිකන් ඒක රංජිත් සියඹලා ඉදිරිපත් කරා කියලා අපර නිකුරුණේක ප්‍රතික්ෂේප කරන්න අවශ්‍යතාවය තිබෙන්නේ නැහැ. නමුත් අපි එක තව එකක් එකතු කරා. අප මේ අවස්ථාවේදී ලංකා ලක්දවණි කියන LTL ඒක 63% රජයේ අයිති නිසා.
I think you can
අපි දෙකම දුන්නා then
you can reply when you get the opportunity to reply.
You will be able to answer ask any further question on that.
එතකොට මම මේ අවස්ථාවේදී මතක් කරන්න අත වශයෙන්ම 2008 අපි සුනිත්‍ය බලශක්ති අධිකාරියේ පීඨෙවුවා. මේ සුනිත්‍ය බලශක්ති අධිකාරියේ පීඨවල අපි බලාපොරොත්තු වෙන්නේ මේ රටේ සුළං ඒ වගේම සූර්ය කෝච වැනි දේවල් වලින් විදුලිය නිපදවලා මේ රටේ මිනිසුන්ට අපිට ඩීසල් වලින් තොරව විදුලිය සපයන්න කටයුතු කිරීම. ඉතින් මේ කාරණය තාම අසාර්ථකයි. මේ ගැන බොහොම කතා කරන පෞගේ කාලේ කතා කළා මේ වගේ මේ විදුලිය ලබා ගන්නට නැත්නම් විදුලිය නිපදවන්නට පහසුකම් මිනිසුන්ට සලස්සලා එතකොට තමුන්ට ඕන තමුගේ ගෙදරට පරිභෝජනය සඳහා ඕන විදුලි ප්‍රමාණයක් ගත්තට පස්සේ ඉතුරු ටික ආයි විදුලි බල මණ්ඩලයට විකුණන්නත් පුළුවන් කිව්වා. නමුත් මේවා කෝ මම මොකවත් කිව්වා මිසක් කතා කළා මිසක් කිසි දෙයක් උනේ නැහැ. මං කිව්වා රටේ නායකයොත් ගිහිලා ලොකු රැස්වීම් තියලා ඒ වගේ ලොකු ප්‍රදර්ශනයක් පවත්වලා මේව ගැන ජනතාවට කිව්වා. නමුත් ඒ කිසිම දෙයක් අද රටේ ඒ කියාපු ආකාරයට ඒ මට්ටමට ඒ පළල කෙරෙන්නේ නැහැ. ඒ වගේම අපි ඊයේ පෙරේද දැකපු දෙයක් තමයි ඒ සෝලා එනර්ජි නිපදවන්න මම හිතනවා ඉල්ලුම් පත්‍ර 600කට වැඩි ගාණක් විදුලි බල මණ්ඩලයට මේ වෙනකොට දීලා නැත්නම්
ඔබතුමාට තව විනාඩි දෙකක් තියෙනවා.
එම රිනිවල් මේ එනර්ජි ඔතෝරිටියකට දීලා තියෙනවා. නමුත් කිසිම දෙයක් කරෙන්නේ නැහැ. ඉවන් කිසිම ආකාරයකින් බලපත්‍ර ලබා ගන්නට බෑ. මිනිසුන්ගේ දුක් ගැනවිල්ල එකයි. මිනිසු හැම වෙලෙම කියන්නේ මේ විදුලිවල මන්නේ බොහොම අක්‍රීයයි මේවා සම්බන්ධව අපේ මුදල් වැය කරලා අපේ පෞද්ගල මුදල් ආයෝජනය කරලා මේ බලාගාර ඇති කරලා නැත්තම් මේ විදුලිය ජනනය කිරීම කටයුතු සකස් කරලා අපි කරන්න හැදුවත් අපිට මේකට සහාය විදුලි බල මණ්ඩලයෙන් දෙන්නේ නැහැ නැත්තම් සුනිත්‍ය බල ශක්ති අධිකාරියෙන් දෙන්නේ නැහැ කියලා. මේක නෙමෙයි පරමාර්ථය තිබුණේ. සුනිත්‍ය බල ශක්ති අධිකාරියට පුළුල් බලතල තියෙනවා. යම් කිසි කුඩා ජල විදුලි බලාගාරයක් හදන තැනකට ඉදමේ ඒ ජල ඒ බලාගාරය හදන තැන ඉඩම් අයිතිකරු ඉඩම් නොදෙනවා නම් ඉඩම් අත්පත් කර ගැනීමේ බලය පවයි සුනිත්‍ය බල ශක්ති අධිකාරියට තියෙනවා. මොකද මේක මම ඇමතිවරයා කාලේ මේක ගෙනාවේ. ඒ හදලා ඉතින් මේක පාර්ලිමේන්තු ඉදිරිපත් කළේ. ඒ පාර්ලිමේන්තු ඉදිරිපත් කළ සම්මත කළ නීතිගත වෙලා තියෙනවා. නමුත් මේවා අද පාවිච්චි වෙන්නේ නැහැ, ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒ නිසා මම හිතනවා මෙවැනි ඉදිරිබල මණ්ඩලයට ඕන තරම් ශක්තිය තියෙනවා, ශක්තිය ලැබලා දීලා තියෙනවා මේවා කරන්න. මේවා නොකිරීම තමයි වරද. ඒ නිසා මම මේ අවස්ථාවේදී නව ඇමතිතුමාට අභිනව ඇමතිතුමාට මම කියනවා මේ සම්බන්ධ වැඩි අවධානයක් යොමු කරලා කවුරුත් එකතු වෙලා මේ රටේ උන්නතිය වෙනුවෙන් ජනතාවගේ උන්නතිය වෙනුවෙන් මේ අවශ්‍ය පිළිවෙල අරගෙන මේ රටේ විදුලි ප්‍රශ්නය හැමදාම නැවත වරින් වර ඇති නොවන ආකාරයට මේක විසඳන්න කටයුතු කරන්න කියලා ඉල්ලමින් මගේ වචන ඉපයවසන්.